દોલતરામ વિકૃત છ ઢાળામાં આપણે બીજી ઢાળ ચાલે છે, તેમાં 14મી ગાથા હવે આપણે આવી છે. ચાર ગતિના પરિભ્રમણના કારણમાં આપણને મિથ્યા દર્શનના ચારિત્ર તળની વ્યાખ્યા ચાલી, એમાં અગ્રહિતની પૂરી થઈ અને ગ્રહિત મિથ્યા દર્શન અને મિથ્યા જ્ઞાનની પૂરી થયા પછી હવે ગ્રહિત મિથ્યા ચારિત્રનું લક્ષણ આમાં આપણને દેખાડે છે. 14મી ગાથા 47 પાનું છે. આમાં ગ્રહિત મિથ્યા ચારિત્રનું લક્ષણ, ખોટું આચરણ જે આ ભવમાં નવું ગ્રહણ કર્યું છે એની વ્યાખ્યા કરે છે. તેની ગાથા લઈએ. જો ખ્યાતિ લાભ પૂજા દિચાહ ધરી કર્ણ વિવિધ વિધ દેહ દાહ આત્મ અનાત્મ કે જ્ઞાનહીન જે જે કરની તન કરન છીન. તેનો અન્વયાર્થ, જે પ્રસિદ્ધતા ફાયદો અને માન્યતા અને આદર વગેરેની ઈચ્છા કરીને શરીરને પીડા કરવાવાળા આત્મા અને પર વસ્તુઓના ભેદજ્ઞાનથી રહિત શરીરને ક્ષીણ કરવાવાળી અનેક પ્રકારની જે જે ક્રિયાઓ છે તે બધી મિથ્યા ચારિત્ર કહેવામાં આવે છે. શું કહે છે કે જ્યાં અગ્રહિત મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર હોય છે ત્યાં આ ગ્રહિત મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર હોય તેમાં મિથ્યા ચારિત્ર જે કહે છે કે પ્રસિદ્ધતા મેળવવા માટે લોકો મારી પ્રસિદ્ધિ કરે, લોકોમાં હું પ્રખ્યાત થાવ, ફેમસ થાવ એવી ભાવનાથી જે કાંઈ કરવામાં આવે, ઘણીવાર દાન આપવાની પાછળ કે ઘણીવાર વ્રત તપ કરવાની પાછળ શું ભાવના હોય છે, લોકોને ખ્યાલ આવે કે હું કેટલું દાનવીર છું, હું કેટલી ક્રિયા કરી છું, ઉપવાસ કરી શકું છું. તો પ્રસિદ્ધતા બહારમાં માન મેળવવા માટે શ્રીમદજી કહ્યું, લહ્યું સ્વરૂપન વ્રતિનું ગ્રહ્યું વ્રત અભિમાન. પોતે વ્રત કોને કહેવાય તો ખ્યાલ નથી, માન લેવા માટે તે વ્રત લે છે. પામે નહીં પરમાર્થને લેવા લૌકિક માન, લોકોમાં પ્રસિદ્ધ મળે, પોતાને ખ્યાતિ મળે, બહુમાન મળે, ભાઈ ઉપવાસ આદિ કરીએ, વર્ષના કરીએ તો મહિનાના કરીએ તો લોકોને ખ્યાલ આવે, લોકો પૂછવા આવે, પાણું કરવા લોકો ઘણા આવે, સાતા પૂછવા આવે, એ પ્રકારે જગતમાં પોતાને પ્રસિદ્ધિ મેળવે એના માટે જે કરે છે તે મિથ્યા ચારિત્ર છે. બીજું ફાયદો કરવા પાછળ શું હેતુ હોય છે કે ભાઈ ત્યાં જઈએ તો ઘણા મોટા માણસો આવે છે, કોન્ટેક વધશે આપણા, તો આપણને શું થશે, ફાયદો થશે. માન મેળવવા માટે, પ્રસિદ્ધિ મેળવવા માટે કે ક્યાંક ફાયદો એની પાછળનો હેતુ હોય કે આપણને કોન્ટેક વધશે તો ક્યારેક કામ લાગશે, કોઈની ઓળખાણ વધશે, એવાથી પણ આવું કાર્ય જે કરવામાં આવે તે બધું મિથ્યા ચારિત્ર છે. ખરેખર તો અસંગી થવા જેવું છે, સંગ છોડીને આત્મા એકલા વસુ અસંગી થવા જેવું છે, પણ એમાં ન વસાય તો સાધર્મીનો સંગ, બીજી ભાવના એમાં કાંઈ હોતી નથી. પછી માન્યતા અને આદર, લોકો પાસેથી પોતે આદર મેળવે છે, લોકો મારું બહુમાન કરે ને એ પ્રકારની પૂજા, પૂજા પોતે મોટો થઈને મોટાઈ પોસાય જેનામાં, એવી ભાવના વગેરેની ઈચ્છા કરીને જેને આપણે કાંક્ષા કહીએ. સમ્યક દ્રષ્ટિ કેવા હોય છે, નિકાંક્ષ હોય છે, અને આને કેવી હોય છે, કાંઈક ને કાંઈક બહારમાં ભાવના એવી હોય છે, મને લોકો મોટો જાણે, મને કાંઈક ઓળખાણ વધે, મારી આબરૂ માન બધું વધે, એવી ભાવના કરીને એ જે ક્રિયા કરે છે એનું ફળ શું છે, શરીરને પીડા કરવાવાળી છે. આત્માને એનાથી કોઈ લાભ નથી, ઉલટાની કોને થવાનું છે, શરીરને પીડા કરવાવાળી, આત્મા અને પર વસ્તુઓના ભેદજ્ઞાનથી રહિત. ત્યાં ભેદજ્ઞાન તો છે ને, આત્મા કોણ છે અને પર વસ્તુ રાગાદી શરીરાદી પર વસ્તુ કોણ છે એનું તો ભેદજ્ઞાન નથી, અને શરીરની ખાલી કષ્ટ આપે છે. અજ્ઞાની જે કાંઈ ઉપવાસ કરે છે એ નિશ્ચય તપ છે કે વ્યવહાર તપ છે, નિશ્ચય નથી કે વ્યવહાર નથી, પણ એ શું છે, બાળ તપ ને બાળવત, એટલે કે અજ્ઞાન છે એની પાસે. નિશ્ચય વ્યવહાર બે જ્ઞાનીને હોય છે, અજ્ઞાની પાસે શું હોય છે, અજ્ઞાન છે ખાલી. કારણ કે અજ્ઞાની કોને તપ માને છે, એક શરીરમાં આહાર ન આવ્યો એને પોતે તપ માને છે. આ ભાષા બોલાય, સ્તુતિ બોલાય તો એ માને મેં ભગવાનની ભક્તિ કરી, મેં ભગવાનની સ્તુતિ કરી. આત્મા કોણ છે એની તો ખબર નથી, પણ ભક્તિ નો સ્વભાવ શું છે એનું પણ એને ખ્યાલ નથી. એ તો ખાલી શરીરની ક્રિયાથી આખું વ્રત તપ બધું માને. એનું લક્ષ્ય ક્યાં હોય છે? શરીરની ક્રિયા ઉપર બધું હોય. તે શું છે? શરીરને કષ્ટ દેવા વાળું છે. કદાચ અજ્ઞાની ભલે ને 200 દિવસના શું 2000 દિવસના કરે ઉપવાસ, તો પણ એ શું છે? શરીરને કષ્ટ દેવા વાળા છે. આત્માને એનાથી જરાય લાભ હોતું. અરે ઉપવાસ કરવા તો તેમાં જાહેરમાં શું કામ ગણીને કર્યા? બધા કરવા તો એકાંતમાં ન થઈ શકે. એની પાછળ કેટલી સાંભળું તું ને ઉપવાસનું સાંભળું તું ને. હમણાં જતા ને મુંબઈમાં સહજ જે હોય આપણે એમ વિચાર થાય કે આટલી બધી ખ્યાતિ ને માન ને શેના માટે? કે લોકો જાહેરમાં થાય કે હું આટલા બધા ઉપવાસ કરું છું, પછી એના માટે પારણામાં આટલા ભેગા થાય. કેટલી કેટલી ત્યાં તો બધી માન્યતાઓ કે એના જે દિવસના 3 વાર દર્શન કરે એની બધી ઈચ્છા પૂરી થાય. આવું બધું ક્યાંથી એને જોઈ લે? માન પોસવું છે, અજ્ઞાન પોસવું છે એની વાને. લોકો સવારથી લાઈનમાં ઉભા રહી જતા, અજ્ઞાનતાને ક્યાંય કાંઈ અંત જ નથી, ક્યાંય કેવું નથી પડતું. લોકો એવા જીવો તો મળી જાય. તમે ખાલી ચમત્કાર થોડો કે બતાડવાનો, જો કેટલા બધા આવી જાય છે. કારણ કે પોતાને શું છે ધર્મ છે તો કઈ ખબર નથી. 12માં ક્રિયામાં જ આખો માની લીધું છે. તો આ પૂજા આદિ કરે છે, 12માં કઈક ફાયદો મળે કોણ થાય અથવા માન પોસાય એના માટે જે કરે છે એનું ફળ શું છે? શરીરને પીડા કરે છે. અને એને તો આત્મા અને પર વસ્તુ નો કઈ ભેદ જ્ઞાન તો છે નહીં. કે આ જે ઉપવાસ છે એ શરીરની ક્રિયા છે, કે આ ઉપવાસ નો વિકલ્પ આશ્રવની ક્રિયા છે, કે ઉપવાસ એટલે આત્મામાં ઠરવું, એ કઈ એને ખબર નથી. ભેદનાંતી રહીત શરીરને ક્ષીણ કરવા વાળી અનેક પ્રકારની જે જે ક્રિયાઓ છે શરીરને ક્ષીણ કરે છે, પાતળું પાડે છે, એને દુઃખ આપે છે. ખરેખર આપણે શું ભૂલ કરીએ છીએ? ગુજરાતીમાં કહેવત છે ને, પાડાના વાકે પખાલી ને ડામ, બરોબર ને? એ કાંઈ ને કહેવત તો ઠીક છે. હવે પાડા પેલા પેલા તો પાણી એના ઉપર ભરીને બધું જતો ને, એમાં એ કઈ તોફાન કરે તો ડોક્ટર અલો રાજા કોને આપે દંડ? પખાલીને આપે. જા દો. એમ આપણે શું ભૂલ કરીએ છીએ? દોષ છે આત્માની પર્યાયમાં, અને આપણે કરીએ છીએ ક્યાં? શરીર ઉપર બધું કરવા જઈએ છીએ. ડાઘ છે ગાલ ઉપર, અને સાપ ક્યાં કરવા જઈએ છીએ? અરે સાપ એના જેવું છે. કે અરે શરીરનો શું વાંક છે? શરીરને પાતળું કરશું એટલે કર્મ ખરી જવાના છે, એટલે દુઃખ નાશ થવાનું છે. શરીરનો શું વાંક છે? શરીરને નથી સુખ, શરીરને નથી દુઃખ, એ તો જળ પૂતગલ છે. પણ આપણે શું કરીએ? શરીર ઉપર બધો પ્રયોગ કરીએ છીએ કે એને ભૂખું રાખીએ, એને તપ કરીએ તો આપણને થાય. દોષ છે આત્માની પર્યાયમાં, એને ટાળવાનું છે. એની બદલે આ શું છે? ભેદજ્ઞાનથી રહિત શરીરની અનેક પ્રકારની જે જે ક્રિયાઓ છે તે બધી મિથ્યા ચારિત્ર કહેવામાં આવે છે. આ રીતે પરિભ્રમણનું જે કારણ છે તેની વાત આપણને આમાં બીજી ઢાળમાં આપી દીધી. કે આ જીવ જે પહેલી ઢાળમાં 4 ગતિના પરિભ્રમણનું દુઃખ છે એનું કારણ છે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર. અને એક એકમાં 2 ભેદ છે, ગ્રહિત અને અગ્રહિત. એમાં અગ્રહિત મિથ્યા દર્શન કોને કીધું? કે 7 તત્વની જે ભૂલ છે તેને આપણે અગ્રહિત મિથ્યા દર્શન કહેવામાં આવે છે. એની સાથે જે કાંઈ જ્ઞાન થોડું ઘણું છે એ બધું જ અગ્રહિત મિથ્યા જ્ઞાન છે. અને એની સહિત જે કાંઈ સ્વભાવ થાય છે એ બધું અગ્રહિત મિથ્યા ચારિત્રમાં જાય છે. પછી ગ્રહિત મિથ્યા દર્શનમાં શેની વ્યાખ્યા કરી? કે કુગુરુ કુદેવ અને કુધર્મ એને જે પોતે પોષે છે, માને છે, વિનય કરે છે, સત્કાર કરે છે, બહુમાન કરે છે તે બધું ગ્રહિત મિથ્યા દર્શનમાં જાય છે. પછી વ્યાખ્યા આવી હતી કુગુરુ કોને કહેવાય, કુદેવ કોને કહેવાય અને કુધર્મ કોને કહેવાય. કુગુરુ કોને કહેવાય છે? જે પોતે પરિગ્રહ આદિ રાખે છે, રાગ દ્વેષ જેને પોષે છે, અને એને કેવા કીધા હતા? પથ્થરની નૌકા સમાન છે. કે જે પોતે ડૂબે છે અને બીજાને પણ ડૂબાડે છે. જેમ કોઈ એક જણ હોય, પોતાની હોળકી બહુ જૂની થઈ ગઈ હતી, કાણા પડી ગયા હતા, તેણે શું કર્યું? એના ઉપર સરસ પૂઠા મારી દીધા અને કલર મારી દીધો, અને હોળી કેવી લાગી? નવી જેવી. તો નદી પાર કરવા માટે બીજા 5 રૂપિયા કીધા હતા, આણે કેટલા કીધા? 2 રૂપિયા આપી દેજો. બધાને બેસાડ્યા, થોડે સુધી ગયા તો પૂઠા શું થાય? પછી પલળી જાય જેને કાર્ડબોર્ડ કેમ, કાર્ડબોર્ડ પલળી જાય તો શું થયું? પાણી આવવા માંડે. બધા કે આમ કેમ થયું? તેણે શું કીધું? પણ તમને એટલો વિચાર ના આવ્યો કે ઓલા 5 રૂપિયા લે છે ને આ 2 રૂપિયા લે છે, કાંઈક ફરક હશે એમ કુગુરુ પાસે આપણે જઈએ, અમને કંઈક સસ્તો ધર્મ આપો, સહેલો ધર્મ આપો, કંઈક સસ્તો માર્ગ, એના જેવું થશે કે રસ્તામાં પછી બહુ સમુદ્રમાં એ તો ડૂબશે ને આપણને પણ ડૂબાડશે. માર્ગ જે હોય તે હોય, એમાં સહેલો કે અઘરો નથી, જે રસ્તો છે જે વિધિ છે તે જ છે, અઘરો લાગે સહેલો લાગે આપણે પુરુષાર્થ કરવાનો છે. બીજો માર્ગ જો ગોતવા જશું સસ્તો તો શું થશે, ડૂબવાનો વારો આવશે. તે કુગુરુની વ્યાખ્યા કરી, પછી કુદેવની વ્યાખ્યા કરી કે જે સાથે શસ્ત્ર ને એવું રાખે છે, જેની આગળ પરિગ્રહ હોય છે, સ્ત્રી આદિ હોય છે, એ બધા કુદેવ છે, જે રાગના પોષક છે. અને ધર્મ પણ કુધર્મ કયો છે, જે રાગને પોષવાની વાત કરતા હોય તે કુધર્મ છે. એને જે માને છે, સત્કાર કરે છે, તે બધા ગ્રહિત મિથ્યા દર્શન વાળા છે. અને એની સાથે શાસ્ત્રો, કુશાસ્ત્રો જે વાંચે છે, વંચાવે છે, ભણે છે, ભણાવે છે, તે બધું ગ્રહિત મિથ્યા જ્ઞાન છે. અને આપણને હમણાં મિથ્યા ચારિત્રની વ્યાખ્યા કરી કે શરીરને પાતળું પાડવાનું, આત્માનું અનુભવ જ્ઞાન ભેદ જ્ઞાન તો છે નહીં, અને જે કાંઈ પોતે માનને ખાતર આબરૂને ખાતર જે કાંઈ બહારમાં કરે છે તે ગ્રહિત મિથ્યા ચારિત્ર છે. તેનો ભાવાર્થ, શરીર અને આત્માનું ભેદ જ્ઞાન નહીં હોવાથી યશ ધન દોલત આદર સત્કાર, યશ યશ એટલે કીર્તિ મળે બારમાં, એનું નામ ફેમસ થાય, પછી ધન મળે, કોન્ટેક્ટ વધે તો કંઈક આપણને બિઝનેસમાં કામ લાગશે, કંઈક સોશિયલ કામમાં લાગશે, ધન દોલત મળે એવી ભાવનાથી કે ભાઈ આને તમે આટલા ઉપવાસ આદિ કરશો તો તમને આટલું અમે પૈસાને બધું આપશું. ઘણા કરતા હોય છે ને ઉપવાસ આદિ કરે તો પછી એને શું આપે છે, ઇનામ આપે છે ને બધું, સાંજી કરવા બોલાવે ને પછી કરે ને, તો એ બધી ધન દોલત આદર સત્કાર, પછી એનું સેલિબ્રેશન કરે, પાણું હોય ત્યારે એનું ઉજવણું કરે, એ બધું આદર સત્કાર વગેરેની ઈચ્છાથી માન આદિ કસાઈને વસીભૂત. જો શેને કારણે કરે છે, માન કસાઈની વશ થઈ જાય, આત્માનું હિત થાય એના માટે કરતા નથી, માન કસાઈ આદિને વસીભૂત થાય છે. કોઈ પૂછવા ન જાય તો અમને પૂછવાય ન આવ્યા, સાતા પૂછવાય ન આવ્યા, પાણું કરાવવાય ન આવતા, ગામમાં હતા તોય ખેત થાય એને, આ માન કસાય પોષવો છે એને પાછળ. તો આદિ કસાયને વશભૂત થઈને શરીરને ક્ષીણ કરવા વાળી, રાગને ક્ષીણ નથી કરતો, એનાથી શું રિઝલ્ટ શું આવે છે, આવા ચારિત્રથી આવા વ્રત તપથી એનું રિઝલ્ટ શું છે, શરીર કદાચ પાતળું પડે છે, અને હવે તો બહુ ચાલે ને આપણું શરીર, એ હેલ્ધી થઈ જાય ને ધર્મ એ થાય, એક તો ડાયટિંગ કરવું હોય નામ આપી દે તપ કરે છે, બે કામ થાય, આ બધી પ્રયોજન ખોટું છે. એ રાગને કસાઈને પાતળો પાડવો દૂર કરવો એ પ્રયોજન નથી. શરીરને ક્ષીણ કરવા વાળી અનેક પ્રકારની ક્રિયા કરે છે તેને ગ્રહિત મિથ્યા ચારિત્ર કહે છે. શ્રીમદજીએ તેનું માટે ઘણું વર્ણન કર્યું છે ને, યમ નિયમ સંયમ આપ કિયો પુનિત્યાગ વિરાગ અથાગ લયો વનવાસ રહ્યો મુખ મૌન રહ્યો દૃઢ આસન પદ્મ લગાય દિયો જપ જે જપ ભેદ જપે તપ ત્યો હિ તપે ઉરસે હિ ઉદાસી લહી સબ પે. એવી ઘણી ક્રિયાઓ કરે જેને આપ આત્મસિદ્ધિમાં કેવો ક્રિયા છે, જળ ક્રિયા, જળ કોઈ ક્રિયા જળ થઈ રહ્યા. આ એના જીવની વાત કરી કે એ જીવનું જે કોઈ બારમાં છે એ બધું ગ્રહિત મિથ્યા ચારિત્ર કહેવામાં આવે છે. હવે આ છેલ્લી ગાથામાં એનું સમપ કરે છે આખું, કે આ મિથ્યા દર્શનના ચારિત્રનું સ્વરૂપ દેખાડ્યું, ગ્રહિત અગ્રહિત એવા ભેદ પાડીને, એનો હેતુ શું હતો કે એને છોડવા માટે, કારણ જ્યાં સુધી આ મિથ્યાત્વ હશે ત્યાં સુધી તેને આત્માનો અનુભવ નહીં થાય તો તેને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થવાની નથી. માટે મિથ્યા ચારિત્રના ત્યાગનો અને આત્મહિતમાં લાગવાનો ઉપદેશ આપે છે. આ સંસાર પરિભ્રમણનું કારણ મિથ્યા દર્શનના ચારિત્ર છે એમ જાણીને તું હવે તેનો ત્યાગ કરજે. આત્માને તો જાણવો છે, શા માટે જાણવો છે, એનો આશ્રય કરવા માટે. આશ્રય બંને પણ જાણવા છે, શા માટે જાણવા છે, છોડવા માટે. કારણ કે જ્યાં સુધી જ્ઞાન નહીં થાય ત્યાં સુધી છોડવા યોગ્ય શું છે, ગ્રહણ કરવા યોગ્ય શું છે એ ખબર પડવાની. જાણવું કોના માટે, જાણવું બધે સાતે તત્વને, કારણ કે જાણશે તો પછી આશ્રય દુઃખદાયક હોવાથી, બંધ દુઃખદાયક હોવાથી તેને છોડવા જાય. સંવર નિજ મોક્ષ પ્રગટ કરવા યોગ્ય ઉપર એમ જાણવા માટે એટલા માટે સ્વરૂપ દેખાડ્યું. મિથ્યા દર્શનના ચારિત્રનું અહીંયા સ્વરૂપ દેખાડીને હવે તેનો ત્યાગ કરવાનો આપણને ઉપદેશ આપે છે. તેની 15મી તે સબ મિથ્યા ચારિત્ર ત્યાગ અબ આત્મ કે હિત પંથ લાગ જગ જાલ બ્રહ્મણ કો દેહુ ત્યાગ અબ દૌલત નિજ આત્મ સુપાગ. નિજે ચિત્ર આપણને આપ્યું છે, શેનું ચિત્ર છે? એટલે શેનું છે? આટલા બધા ચાર ગતિ ના તો ચાર ચિત્ર જોયે, એની બદલે આટલા બધા ક્યાં થયા? એટલે તિર્યંશ માં એકેન્દ્રી થી પચેન્દ્રી દેખાડા, પછી નારકી દેખાડો, પછી મનુષ્ય ને ઉપર દેહ દેખાડો. જે વૃક્ષ દેખાડ્યું છે શું છે? તિર્યંશ એકેન્દ્રી છે. પછી ઈયર દેખાડી છે, બે ઇન્દ્રી છે. કીડી છે ઈ, ત્રણ ઇન્દ્રી. પતંગિયું છે ઈ, અને આ ગાય છે તે આ છે. અને એને શું લાપ્યું છે? જગજાલ બ્રહ્મણ. પછી ત્યાંથી નરક છે, પછી મનુષ્ય છે અને દેવ છે. એ બધું છે ચાર ગતિનું પરિભ્રમણ દેખાડ્યું છે. અને એમાં વચ્ચે શું દેખાડ્યું છે? જન્મ અને મરણ. આ જીવ મિથ્યા દર્શનના ચારિત્રના કારણે આવી ચાર ગતિમાં, એમાંય તિર્યંશમાં એકેન્દ્રીથી માંડીને પચેન્દ્રી સુધીના જન્મ ને મરણ કરે છે. હવે એને જો જન્મ મરણ છોડવા હોય તો તેણે ગ્રહિત ને અગ્રહિત મિથ્યા દર્શનના ચારિત્ર છોડવા જોઈએ. તેનો ઉપદેશ આપે છે, તેનો અન્વયાર્થ. તે બધા મિથ્યા ચારિત્રને છોડીને હવે તો ભાઈ તને સાચા દેવશાસ્ત્ર ગુરુ મળ્યા, પંચ પરમેશથી તને મળ્યા, તો હવે તો કાંઈક આ પરિભ્રમણનો નાશ થાય એવું તો કાર્ય કરજે. અત્યાર સુધી અજ્ઞાન હતું, ખબર નહોતી, તો મિથ્યા દર્શનના ચારિત્રને સેવતો હતો, બંધ માર્ગને સેવતો હતો. પણ હવે ગુરુ મળ્યા, એનો ઉપદેશ સાંભળવાનો તને મળ્યો, તો હવે તે ગ્રહિત અગ્રહિત મિથ્યા દર્શનના ચારિત્રને છોડજે. છોડવાની નાસ્તી કીધી, વ્યય કીધો. તો ઉત્પાદ શેનો છે? અસ્તિ શું છે? આત્માના કલ્યાણના માર્ગે લાગી જાઓ. કોનું કલ્યાણ? મારું, આપણું પોતાનું કલ્યાણનો. અત્યાર સુધી તો અહિત ઘણું કર્યું. આ જીવે ક્યારેય પોતાની દયા ખાધી નથી. જગતના જીવોની કરુણા કરવા બેઠો, અહિંસા પાળવા, દયા પાળવા, કોઈ કે દયા પાળો તો નજર ક્યાં પહોંચે છે? નહીં, અહિંસા જીવ બચાવો, અહિંસા કરો તો નજર ક્યાં પહોંચે છે? તો પોતે તો જીવ જ નથી લાગતો, પોતે કેવો છે? અજીવ છે. તો આપણે કહીએ જીવોની દયા પાળો, અહિંસા પરમો ધર્મ. જૈન ધર્મ કેવો છે? અહિંસા પ્રધાન છે ને. અહિંસા કોની પાળવાની? જીવની પાળવાની. તો જીવ કોણ છે? છકાય ન જીવ. એટલે પોતે તો જાણે એમાં પોતાને કોઈ દી લેતો જ નથી. અરે પોતાની સ્વદયા જ્યારે પાળે છે ત્યારે સાથે સાથે બીજા જીવોની પણ દયાનો ભાવ હોય છે. પોતાની દયા પાળવાનું અહીંયા હવે શીખડાવે છે. હવે આત્માના કલ્યાણ, આત્માનું હિત. આત્માનું હિત શેમાં છે? આત્માનું હિત શેમાં છે? આ સૌથી પહેલા જ ગાથામાં આપણને આપ્યું છે. શું આપ્યું તું? જો પહેલી જ ગાથામાં પહેલું જ છે, આપણે બહુ દૂર વયા ગયા એટલે ભૂલાઈ ગયું હશે. તીન ભુવન મે સાર વિતરાગ વિજ્ઞાન. આ જીવને કલ્યાણનું કારણ છે શિવ સ્વરૂપ અને શિવકા. રાગ સહિત કેવળના અને ત્રણ લોકમાં ઉત્તમ વસ્તુ તે આનંદ સ્વરૂપ અને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર છે. આ જીવને જો કલ્યાણ કરનાર હોય, હિત કલ્યાણ કરનાર હોય, તો એ વિતરાગી વિજ્ઞાન છે. એની તો આ વાત કરે શરૂઆતથી. તો હવે આત્માને વિતરાગી વિજ્ઞાન કેમ પ્રગટ થાય? વિતરાગતા કેમ પ્રગટ થાય? કેવળ જ્ઞાન કેમ પ્રગટ થાય? તેના માર્ગે, તે વિધિએ, તે રસ્તે હવે લાગી જાઓ. લાગી જાઓ એટલે શું? ગુજરાતીમાં કોને કે લાગી જાઓ એટલે? કોન્સ્ટન્ટ એફર્ટ્સને લાગી જાવું કે તમે કરો એમ નહીં, કરીને એમ નહીં, ક્યારેક નહીં, લાગી જાય. એની પાછળ કોન્સ્ટન્ટ મહેનત કરે, લાગી જાવ એને કહેવામાં આવે છે. સંસારની જાળમાં ભટકવાનો ત્યાગ કરો. સંસારને શેની ઉપમા આપી છે? ઝાડ. સંસાર બંધનરૂપ લાગે છે કે સંસાર મીઠો લાગે છે? અહીંયા કહે છે સંસારની જાળમાં ભટકવાનો હવે ત્યાગ કરો. આ બંધન છે સંસાર. તો સંસારે વનની ઉપમા આપવામાં આવે છે, જેમ વન હોય એકદમ ગાઢ જંગલ હોય, ભૂલા પડી ગયા હોય, દિવસ હોવા છતાં અંધારું જ્યાં રહેતું હોય, રસ્તો પણ જળે નહીં, રસ્તામાં કાકરા ને કાંટા હોય ને પગમાં પહેર્યું ન હોય, વિચાર કરો. રાતના જંગલ ગાઢ હોય, દિવસના જ્યાં અંધારું હોય, એવા રાત પડેલા અમાસની રાત્રિ હોય, જંગલમાં ભૂલા પડી ગયા, રસ્તો સૂજે નહીં, કાંટા વાળો ને કાંકરા વાળો રસ્તો હોય અને પગમાં કાંઈ ન હોય તો શું થતું હશે? અને એના કરતા અનંત ગણું દુઃખ આ સંસાર રૂપી વનમાં છે. તો હવે કહે છે, સંસારની જાળમાં ભટકવાનો હવે ત્યાગ કરો. હે દોલતરામ, કોને કહે છે આ? પોતાના આત્માને. દોલતરામજી તો પોતાને કહે છે, આપણે બધા પણ આપણા આત્માને કહીએ છીએ. પોતાના આત્મામાં હવે સારી રીતે લીન થા. હવે આ ચાર ગતિના પરિભ્રમણનું કારણ એવું મિથ્યા દર્શનના ચારિત્રને જાણીને તેને છોડી દો અને હવે પોતાના આત્મામાં જગત સામું જોવાનું બંધ કરીને પોતાના આત્મામાં સારી રીતે, કે હવે બીજો વિકલ્પ ન ઉઠે, બીજા તરફ લક્ષ ન થાય, એવી રીતે આત્મામાં લીન થાઓ તો આ સંસાર પરિભ્રમણ મટીને મોક્ષની પ્રાપ્તિ થશે. અનાદિના સંસાર, અનાદિ સંસાર કેવો થઈ જશે? શાંત થઈ જશે અને સાદી અનંત કાળને માટે સિદ્ધ દશા પ્રગટ થશે એવું અહીંયા આપણને કહે છે. તેનો ભાવાર્થ, આત્મહિતેશી જીવે. કોની અહીંયા વાત છે? જેને આત્માનું હિત કરવું છે, ખરેખર જે આત્માર્થી થઈને આવ્યો છે, મુમુક્ષુ થઈને આવ્યો છે, મારે હવે મારા આત્માનું હિત કરવું છે, જગત મને કેવો માને, શું સ્વીકારે છે એ તરફ જેનું લક્ષ નથી, જગત પ્રત્યેની અપેક્ષા છૂટી ગઈ છે હવે જેને, એ જ્ઞાની પાસે નિરપેક્ષપણે જાય છે કે જગતની ઉપેક્ષા કરીને હવે તો મારે મારું હિત કરવું છે, મારું કલ્યાણ કરવું છે, એમ આત્મહિતેશી, આત્માનું હિત કરવાની જેની ભાવના છે. હિતેશી એટલે હિત કરવાની જેને ભાવના છે, જેને આપણે આત્માર્થી કહીએ. આત્મા જ જેનું એક પ્રયોજન છે. શ્રીમદજી એવું કંઈક વાક્ય લખ્યું છે, જેનું આત્મા એ જિંદગીનો ધ્રુવ તારો છે. આવે છે ને એવું ધ્રુવ તારો, ખબર છે ને? આવે નોર્થ સ્ટાર, કાયમ જે રે. એવી રીતે આ આત્મા એનો કેવો થઈ જાય? જિંદગીનો ધ્રુવ તારો, કે એ લક્ષ કોઈ દી છૂટે નહીં. જેમ ધ્રુવ તારો એની પોઝિશન બદલતું નથી, એમ જિંદગીમાં દર સમયે મારે આત્મા જોવે છે એવું લક્ષ બંધાઈ જવું જોઈએ. આત્મલક્ષી એનું જે જિંદગી, એનું ધ્રુવ તારો છે, એમ આત્મહિત કરવું છે, આત્માનું કલ્યાણ કરવું છે, મારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ કરવું છે. એવા જીવે શું કરવું? નિશ્ચય સમ્યક દર્શનનાં ચારિત્ર ગ્રહણ કરીને ગ્રહિત મિથ્યા દર્શનનાં ચારિત્રતા તથા અગ્રહિત મિથ્યા દર્શનનાં ચારિત્રનો ત્યાગ કરીને આત્મકલ્યાણના માર્ગમાં લાગવું જોવે. એ હવે આત્મકલ્યાણનો માર્ગ કેવી રીતે પ્રાપ્ત થાય તેની ત્રીજી ગાથામાં વાત કરશે. પહેલામાં આપણને દુઃખ દેખાડ્યું ચાર ગતિનું, બીજી ઢાળમાં શું દેખાડ્યું? તેનું કારણ દેખાડ્યું અને હવે ત્રીજી ઢાળમાં તેનો ઉપાય દેખાડશે. ડૉક્ટર પાસે જઈએ, પહેલાં દુઃખ પેઇન થતું હોય તો જઈએ, પછી ડૉક્ટર એનું શું કરે છે? ડાયગ્નોસ, નિદાન કરે છે. નિદાન કર્યા પછી તેની દવા, તેનો ઉપાય. એમ અહીંયા કહે છે કે પહેલાં મિથ્યા દર્શનના ચારિત્રને છોડીને આત્મકલ્યાણના માર્ગમાં લાગવું જોઈએ. પંડિત શ્રી દોલતરામજી પોતાના આત્માને સંબોધીને કહે છે કે હે આત્મન, પરાશ્રય રૂપ સંસાર, સંસારની વ્યાખ્યા કરી, સંસાર ક્યારે ઊભો થાય? પરના આશ્રયે સંસાર ઉત્પન્ન થાય, પોતાના આશ્રયે ક્યારેય સંસાર ઉત્પન્ન ન થાય. સ્વાશ્રયે તો મોક્ષ થાય, સમ્યક દર્શનના ચારિત્ર થાય. પરાશ્રયપણામાં એને બંધન છે, દુઃખ છે, આકુરતા છે અને સંસાર છે. સ્વાશ્રય જ્યાં કરે છે, સ્વનો આશ્રય કરે છે, ત્યાં તેને બંધથી છૂટવાનો માર્ગ શરૂ થાય છે. જેને આપણે કહીએ ને, દરેક દેશ હોય કેવા હોય છે, સેલ્ફ સફિશિયન્ટ હોવા જોઈએ ને. બીજા ઉપર ડિપેન્ડ રહે તો શું થાય? ડિપેન્ડન્ટ થતા એનું ફોર્સ આવી શકે છે ને, પછી એનું દબાણ લાવી શકે ને, પ્રેશરાઇઝ કરી શકે છે. પણ પોતે સેલ્ફ સફિશિયન્ટ હોય તો શું થાય છે, ઇન્ડિપેન્ડન્ટ રહી. એમ આપણે પરાશ્રયપણામાં દુઃખી થયા છે, મારે સુખ માટે આ પદાર્થ જોઈએ, આ પદાર્થ જોઈએ, આના વિના મને ચાલે ને, કેટલા પરાધીન છીએ થઈ ગયા છે ને. પોસિયાળો કેટલો છે, એક વસ્તુ નહીં, દિવસના કેટલી વસ્તુ ઉપર આપણે ઓસિયાળ ડિપેન્ડ થઈને રહીએ છીએ. 24 કલાક આપણી પરાધીન વૃત્તિ, પરાશ્રય વૃત્તિ છે. એ પરાશ્રય વૃત્તિમાં થાય છે શું, ઈચ્છા તો રહ્યા કરે છે પદાર્થ મળે, પદાર્થ મળતો નથી તો શું થાય છે, આકુરતા થાય. પછી પદાર્થ મળે, કદાચ મોડો મળે, જોઈએ તેટલો ન મળે, જોઈએ તે રીતે ન મળે, તો પણ એની આકુરતા રહે છે. પદાર્થ મળવાથી દુઃખ ન થતું આપણને, એમાં પણ મારે જે રીતે જોવે છે, જેટલો જોવે છે, જેટલા કાળ જોવે છે, એમાં કેટલી બધી એની કન્ડિશન હોય છે. જ્યારે સ્વાશ્રયપણામાં શું છે, મારે કોઈ પર પદાર્થની જરૂર નથી. એમ આ જૈન ધર્મ શું શીખડાવે છે, સ્વાશ્રય થવાનું, સ્વાલંબી થવાનું, પરાલંબીપણું છોડવાનું અને પરાશ્રયપણું છોડવાનું આ જૈન ધર્મ શીખડાવે છે. તો પરાશ્રય રૂપ સંસાર અર્થાત પુણ્ય પાપમાં ભટકવું છોડી દઈને સાવધાનીથી તારા ઉપયોગને આત્મ સ્વરૂપમાં લીન થા, લીન કર. તારા પરાશ્રય પુણ્ય પાપના ભાવો છે તેને છોડીને તારા ઉપયોગને ત્યાંથી હટાવીને. એટલા માટે જ પેલા વચનામૃતમાં કીધું ને, પેલા બોલમાં શું કીધું, હે જીવ તને ક્યાંય ન ગમે તો તારા ઉપયોગને પલટાવી નાખ. પછી છે ને પછી વાત આત્મામાં ગમાણ, હે જીવ તને ક્યાંય ન ગમે તો તારા ઉપયોગને પલટાવી નાખ. તો પેલા ઉપયોગ પલટે કે પેલા રુચિ પલટે, તો પછી ત્યાં ઉપયોગ પલટાની કેમ વાત કરે, શું ઓટોમેટિક એ જ બરોબર છે. રુચિ પલટે એટલે ઉપયોગ પલટી જશે, એ વાત સાચી છે. પણ ત્યાં તો પેલા ઉપયોગ પલટાવાની વાત લખી ને ક્યાં આવી ગઈ એમાં લખ્યું, સ્પષ્ટીકરણ થાય એમાં શું છે, એમાં લખ્યું છે રુચિ પલટવાનું. કેવી રીતે ગર્ભિત આવ્યું, ક્યાંય ન ગમતું હોય તો, એ એનો અર્થ છે તારી રુચિ ક્યાંય નથી છોડતી. જે હે જીવ તને ક્યાંય ન ગમતું હોય તો, એનો અર્થ શું થયો, તારી રુચિ હવે ક્યાંય લાગતી નથી. તો તો રુચિ જ્યાં નથી લાગતી પરમા તો સ્વ તરફ આવ્યા વગર રહેશે ને. એટલે એનો એ રુચિનું ત્યાં આવી ગયું. નેગેટિવથી વાત કરી કે તને ક્યાંય ન ગમતું હોય, ગમવું એ રુચિ છે. તને ક્યાંય જગતમાં ક્યાંય ન ગમતું હોય તેનો અર્થ થયો તારી રુચિ હવે તો છૂટી ગઈ છે. તો રુચિ સ્વરૂપ તરફ જાય છે, સાથે ઉપયોગ પણ આવી જાય છે. તો અહીંયા કહે છે કે તારા સ્વરૂપમાં હવે તું લીન થા. હવે બીજી ઢાળનો સમરી આપે છે આપણને. આ જીવ કોની વાત ચાલે છે અહીંયા જૈન દર્શનમાં હંમેશા સમજવું, કોની વાત ચાલે છે, પોતાની. બીજા સામે જોવાની મનાય છે, પોતે પોતાનું હિત કરવાનું, બીજાના પરિણામની જવાબદારી બીજા ઉપર છે. તો આ જીવ મિથ્યા દર્શન, ખોટી માન્યતા, મિથ્યા જ્ઞાન એટલે ખોટું જ્ઞાન અને મિથ્યા ચારિત્ર ખોટું આચરણ, એને વશ થઈને, કોને વશ લખ્યું છે, કર્મને વશ થઈને નહીં, કે પરદ્રવ્ય મને હેરાન કરે છે ને કર્મ મને હેરાન કરે છે, બધે બીજા આવે ને, કર્મે રાજા કર્મે રંગ કર્મે વાયડો આડો અંગ એવું આવે ને. કર્મ ભાઈ શું થાય, કર્મ બધું આપણને હેરાન કરે છે, કર્મ જ્યાં લઈ જાય ત્યાં જવું પડે ને પરાણે. આપણે અહીંયા કહે છે તું તારી ભૂલને કારણે છે, મિથ્યા દર્શનના ચારિત્રને વશ થઈ ગયો, તારા અજ્ઞાનને તું વશ થયો, કોઈ કર્મ તને હેરાન કરાવતું. ખરેખર એક સમજવા જેવું છે, બીજા અન્ય મતમાં જઈએ તો શું કે ઈશ્વર બધું કરે છે, અને જૈનમાં આવ્યા તો શું કે કર્મ કરે છે, એમાં ફરક શું પડ્યો. તો ઉલટાને એને તો ઈશ્વર કંઈક ચેતન છે ને તને જળ હેરાન કરે. એમ નાના છોકરા હોય રમતા હોય, એમાં કોઈક એનો નાનો છોકરો એને મારી જાય અને ઘરે ફરિયાદ કરવા આવે તો એને પિતા શું કે, એ હવે એવા શબ્દો તો અહીંયા કોઈ ન ખબર હોય, કે આટલો મોટો તું, આટલો મોટો છે ને તને નાનો મારી જાય, એમ કે ને કે તું મોટો છે અને તને કોઈ નાનો મારી, એમ આટલો મોટો ચૈતન્ય આત્મા અને તને આ કર્મ હેરાન કરે. શરમ નથી લાગતી આવી ફરિયાદ કરવા આવતા તું, કે તું ચૈતન્ય શક્તિશાળી આત્મા છો અને તને કર્મ હેરાન થાય, તને કર્મ હેરાન કરે કે તું કર્મ ને વશ થશો, તું તારા અજ્ઞાનતાને કારણે પરદ્રવ્યને વશ થઈને આ ચાર ગતિમાં રખડી રહ્યો છું. તો મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રને વશ થઈને ચાર ગતિમાં કેટલી વાર પરિભ્રમણ કરે છે? વારંવાર. કોઈ પણ એક સ્થિર ગતિ નથી. ઘંટીનું હોય છે ને, એનું પળ કેવું છે? ફેરાજ કરે છે. એમ આ જીવ ચાર ગતિમાં વારંવાર કોન્સ્ટન્ટ પરિભ્રમણ કૈરાજ કરે છે. ઘાંચીનું પછી રેટ પણ આવે છે. રેટ પેલા ના હતા ને પાણી ભરીને રેટ. તો વારંવાર પરિભ્રમણ કરીને કેટલું દુઃખ ભોગવે છે? અનંત દુઃખ. અને ક્યારે? પ્રત્યેક સમયે. જો ફરીથી, પ્રત્યેક સમયે. અને કેટલું દુઃખ કોણ ભોગવે છે? આવું આપણે અત્યારના ફ્રાન્સ થી ને સ્પેન થી મોટો ઓર્ડર લઈને કોઈ માણસ આવ્યું હોય ત્યારે આપણે દુઃખ ભોગવીએ છીએ? રાતના ઓફિસ બંધ કરી હોય ને બોલાવે પછી મારે જલ્દી જવું છે તોય દોડીએ છીએ. આપણને ત્યાં ક્યાં દુઃખ લાગે છે? સરસ મજાનું બેઠા હોઈએ, ખાઈ પીને મજા કરતા હોય, એમાં તમે કયો દુઃખ? ખરેખર આપણે અજ્ઞાન કેટલું થઈ ગયું છે કે હું આત્મા છું, મારામાં અનંત આનંદ છે, એ વાત તો ભૂલાઈ ગઈ, પણ મને જેનું વેદન થઈ રહ્યું છે એ પણ શું છે ખબર નથી આપણને. મને દુઃખનું વેદન થવા છતાં હું દુઃખને ઓળખી નથી શકતો, એટલું જ્ઞાન વિપરીત થઈ ગયું છે. આપણું જ્ઞાન કેટલું વિપરીત થઈ ગયું છે કે પ્રગટ સમયે સમયે જે વેદન થઈ રહ્યું છે એની પણ એને ખબર નથી. જો વ્યક્ત પ્રગટની પણ જો ખબર નથી તો અવ્યક્ત એવો આત્મા એની ખબર તો એને ક્યાંથી હોય? જેનું સમયે સમયે વેદન થઈ રહ્યું છે એ દુઃખ છે, સુખ નથી, એટલો પણ ભેદ પાડતા આપણને આવડતું નથી. તો સ્વભાવ ને વિભાવ વચ્ચે ભેદજ્ઞાન ક્યારે કરશું આપણે? કે મને સમયે સમયે, જો કેટલા શબ્દો પાછા વપરાય છે, અનંત દુઃખ પાછું, થોડું ઘણું નથી. અને ક્યારે? પ્રત્યેક સમયે. દર સમયે હું અનંત દુઃખને ભોગવી રહ્યો છું તો પોતાને એનો ખ્યાલ આવતો નથી. તો પ્રત્યક્ષ વેદનને પણ ઓળખી શકે એવું જ્ઞાન એનું સ્થિર ને સૂક્ષ્મ નથી થતું. તો પછી અવ્યક્ત આત્મા છે તેને ઓળખવા સુધીનું જ્ઞાન તેનું કામ કરવાનું નથી. જેમ કે ને, ધાર બુઠ્ઠી થઈ ગઈ હોય પછી કાપવાનું કામ ન કરે, એમ આપણું જ્ઞાન એવું સ્થૂળ થઈ ગયું છે કે પ્રગટ વેદનને પણ ઓળખી શકતું નથી. તો કહે છે, પ્રત્યેક સમયે અનંત દુઃખો ભોગવી રહ્યો છે. જ્યાં સુધી દેહાદિથી ભિન્ન પોતાના આત્માની સાચી સમજણ અને રાગાદિનો અભાવ ન કરે ત્યાં સુધી સુખ શાંતિ અને આત્માનો ઉદ્ધાર થઈ શકતો નથી. આ દરેકે સમજે. આમાં કોઈ પછી હોય કે નહીં અપવાદ કરવો કે કંઈક ઢીલું કરવું કે નહીં? જ્યાં સુધી આવું નહીં કરે ત્યાં સુધી શું? દેહાદિથી ભિન્ન પોતાના આત્માની સાચી સમજણ, સાચું જ્ઞાન, સમ્યક જ્ઞાન. હું આત્મા છું એવું તો ઘણાય માને છે, પણ હું કેવો છું? શરીર વાળો છું, સંયોગ વાળો છું, રાગ વાળો, સાચી સમજણ નથી કરતો. અને આત્મા શબ્દ તો અન્ય મતમાં ઘણી જગ્યાએ આવે છે, જગતની અંદર અન્ય મતમાં પણ આત્મા શબ્દ આવે છે, પણ આત્માની એક પૂર્ણ રૂપે વ્યાખ્યા ક્યાંય નહીં મળે. અહીંયા તો ખબર નથી, પણ મકાન કોઈ લે ત્યારે એગ્રીમેન્ટ કરે ને, એમાં શું લખે? અહીંયા ચાર દિશા લખે કે નહીં? અહીંયા ખબર નહીં સિસ્ટમ હોય, બધે હોવી તો જોઈએ જ. એનું લોકેશન ફિક્સ કરવા શું લખે? કે ઈસ્ટ સાઈડમાં આ મકાન છે, વેસ્ટ સાઈડમાં આ મકાન છે, બધી ચાર દિશા એની નક્કી કરે, એને ઉપર નીચે પણ કરે. તો એમ એનું ક્ષેત્ર નક્કી કરે છે કે નહીં? એમ આત્મા એક વસ્તુ છે તો એનું ક્ષેત્ર એને નક્કી કરવું જોઈએ. એવી ક્ષેત્રની વ્યાખ્યા જૈન દર્શન સિવાય તમને ક્યાંય નહીં મળે કે આત્મા અસંખ્ય પ્રદેશી છે, એ વ્યાખ્યા ક્યાંય મળતી નથી. તો એ આત્માની સાચી સમજણ અને રાગાદિનો અભાવ. સમજણ તે અસ્તિ અને નાસ્તિ શું થાય છે? રાગાદિ મિથ્યા દર્શન જ્ઞાનનો અભાવ ન કરે ત્યાં સુધી એને સુખ પણ મળવાનું નથી, શાંતિ પણ નહીં મળે અને આત્માનો ઉદ્ધાર પણ થઈ શકવાનો નથી. પણ આપણે નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ ગમે ત્યાંથી લઈ શકીએ ને, કીધું જ છે ને. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો, ગમે ગમે ત્યાં અમે લઈ આવશે એમાં શું છે, ગમે ત્યાં અમે તો શું ફરવા હોલીડેઝ માં જશું, ત્યાં અમે શાંતિ કરશું, નિર્દોષ આનંદ લેશું, ત્યાં કોને અમે કઈ હેરાન કરીએ છીએ. ઉલટાનું આપણને જ્ઞાની એમ કહે છે કે આત્મા સિવાય તને ક્યાંય મળતું જ, તું લાવીને દે મને નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, બીજે મળતુત્વતા લાવીને મને દે, પણ તને ક્યાંય મળવાનું નથી. કારણ કે સુખ કોને કહેવાય, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખતે સુખ નહીં. જેને તું સુખ માને છે એની પાછળ શું આવે છે, આકૃતા દુઃખ આવે છે, તો તેને સાચું સુખ કહી શકાતું નથી. જેને તું સુખ માની રહ્યો છે એને ફોલો કરતું દુઃખ આકૃતા આવે છે, તો એ સાચું સુખ નથી. નિર્દોષ સુખ સાચું વિતરાગી સુખ એક આત્મા સિવાય ક્યાંય મળવાનું નથી. તો એ આત્મ હવે બીજું કહે છે, આત્મહિત માટે એટલે કે સુખી થવા માટે પ્રથમ સાચા દેવ ગુરુ અને ધર્મની યથાર્થ પ્રતીત કરવી. ઘણાને પ્રશ્ન થાય પહેલા શું કરું, આત્માને સુખી કરવા માટે શું કરવું, તો એના ચાર સ્ટેપ આપણને આપે છે. અને આ ચાર સ્ટેપ શેમાં છે, મોક્ષ માર્ગ પ્રકાશકમાં ટોડરમલજી સાહેબ આપ્યા છે કે સૌથી પહેલા જેને આત્માનું હિત કરવું છે, સુખી થવું છે, એણે પ્રથમ સાચા દેવ શાસ્ત્ર ગુરુની ઓળખાણ કરવી પડશે. મારે જેના પાસેથી સાંભળવું છે સમજવું છે એ કોણ છે, એ વિતરાગી દેવ કોણ છે. કારણ કે જેની પાસેથી મારે પ્રાપ્ત કરવું છે પામેલા છે કે નહીં એ નક્કી કરવું પડે. મારે વિતરાગ થવું છે અને હું કોઈ રાગી પાસે પહોંચીશ તો મને વિતરાગતા મળશે નહીં, એટલે મારે પહેલા સાચા દેવ વિતરાગી છે નક્કી કરવું પડશે. એ વિતરાગ સર્વજ્ઞ હશે તો જ મને વિતરાગ થવાનો અને અજ્ઞાન ટાળીને સર્વજ્ઞ થવાનો ઉપદેશ આપી શકશે. પોતે જ રાગી હોય પોતે જ અજ્ઞાની હોય તે મને સાચો માર્ગ દેખાડી શકશે નહીં, તો પહેલાં સાચા દેવની ઓળખાણ કરવી. એ સાચા દેવના માર્ગ બતાવેલા માર્ગમાં કોણ ચાલનારા છે તે ગુરુ હોય. વિતરાગી સર્વજ્ઞ પરમાત્મા પોતે વિતરાગને સર્વજ્ઞ થયા હોવાથી પોતે પણ પહેલાં કેવા હતા, આપણી જેવા રાગી જ હતા અને અજ્ઞાની હતા. તેમણે કર્યું શું કે જેથી દેવ થયા, કે રાગને ટાળીને વિતરાગ થયા અને અજ્ઞાનને ટાળીને સર્વજ્ઞ થયા. તો જે એમણે પદને પ્રાપ્ત કર્યું તે જ પ્રાપ્ત કરવાની વાત એમણે કરી છે, તો એ માર્ગે જે ચાલનારા છે તેને આપણે સાચા ગુરુ કહીએ છીએ. વિતરાગના માર્ગે સર્વજ્ઞ થવાના માર્ગે જે ચાલે છે તેને સાચા ગુરુ કહે છે. અને વિતરાગ અને સર્વજ્ઞ થવાની જે વાત કરે છે તેને સાચો ધર્મ કહેવામાં આવે છે. રાગને પોષક કોઈ સાચો ધર્મ હોતો નથી. જ્યાં રાગને કરવાનું પોષણ ચાલે છે તે કુધર્મ છે. તો ત્રણેય વિતરાગતા હોવા જોઈએ, સાચા દેવ સાચા ગુરુ અને સાચા ધર્મમાં વિતરાગતાનું પોષણ. તો તેની યથાર્થ પ્રતીતિ ઓળખાણ જેના પાસેથી સાંભળવું છે તે દેવ તે ગુરુ અને તે ધર્મ જેને આપણે ફોલો કરવો છે જેની આજ્ઞામાં રહેવું છે તેની સાચી ઓળખાણ. એ થયા પછી સેકન્ડ સ્ટેપ શું આવે છે, જીવાદી સાત તત્વની યથાર્થ પ્રતીત. આપણે સાચા દેવ પાસે ગયા સાચા ગુરુ પાસે ગયા તો આપણને શેનો ઉપદેશ આપ્યો કે સાત તત્વને ઓળખો. જો સુખી થવું હોય તો સાત તત્વની યથાર્થ ઓળખાણ કરો. તો સાત તત્વ શું છે તે પણ યથાર્થપણે તેને ઓળખવા પડશે. કારણ કે ગુરુની આજ્ઞા છે કે જીવાદી પ્રયોજન ભૂત તત્વ, સાત તત્વ કેવા છે ઓળખવા યોગ્ય છે, તો એની પણ એને પ્રતીતિ કરવી પડશે. સાત તત્વ કેવા છે, સાત તત્વ ઓળખ્યા પછી એમાં શું કરવું છે, સ્વ શું છે અને પર શું છે. સ્વપર સ્વરૂપની શ્રદ્ધા, એ સાત તત્વમાં હું જીવ દ્રવ્ય તે સ્વ છું, અજીવ તત્વ તે પર છે, આશ્રવ બનતે દુઃખદાયક હોવાથી છોડવા જેવા છે, સંવર નિજા મોક્ષ તે પ્રગટ કરવા, એવી એની સાચી શ્રદ્ધા. એમાંથી સ્વપરનો વિભાગ પાડી લેવો કે સાતેયમાંથી હવે હું એક જીવ દ્રવ્ય છું, બાકી બધું મારાથી ભિન્ન છે, એમ સ્વપર સુધી આવું. સર્કલ નાનું કરવું, પહેલાં દેવશાસ્ત્ર ગુરુ પાસે ગયા, નિમિત્ત પહેલાં પોતાના ઉપાદાનને બતાવનાર સાચું નિમિત્ત ગોતવું પડશે. જેને સાચું જગતનું સર્વોત્કૃષ્ટ ઉપાદાન કોણ છે, પોતાનો શુદ્ધાત્મા, જગતનું સર્વોત્કૃષ્ટ ઉપાદાન. જેના આશ્રય સુખ પ્રગટ થાય પોતાનો શુદ્ધાત્મા, એને બતાવના સર્વોત્કૃષ્ટ નિમિત્ત કોણ છે? સાચા દેવ શાસ્ત્ર ગુરુ. તો સર્વોત્કૃષ્ટ ઉપાદાનને પ્રાપ્ત કરવા પહેલા તેને પોતે સાચા દેવગુરુ શાસ્ત્ર નિમિત્તનો પણ વિવેક હોય છે. સાચા નિમિત્ત પાસે ભલે એનાથી મળે નહીં, પણ એનો એને વિવેક, તેનું જ્ઞાન, એને ઓળખાણ હોય છે. તો એમની પાસેથી શું મળે છે? આપણને સાત તત્વ મળે છે. સાત તત્વમાંથી પછી શું કરવું છે? બે સ્વપરમાં જ વહેંચણી કરી નાખવું છે કે હું ચૈતન્ય આત્મા છું, બાકી બધું મારી અપેક્ષા એ પર, એમ કરીને એનું સર્કલ નાનું કરવું, ભેદભંગને છોડતા જવું. પછી સ્વપ્નના વિકલ્પમાં પણ અટકવું નથી. પછી શું કરવું છે? સ્વપ્ન પણ એક ભેદ છે, વિકલ્પ છે. નિશુદ્ધાત્માના પ્રતિભાસરૂપ આત્માની શ્રદ્ધા ક્યાં સુધી પહોંચવું છે? આ પર છે ને હું સ્વ છું એવા વિકલ્પને પણ છોડીને નિશુદ્ધાત્માના પ્રતિભાસ આત્માનું સાચી સમ્યક શ્રદ્ધા, ઓળખાણરૂપ આત્માની જે શ્રદ્ધા થાય છે, આ ચાર લક્ષણોના અવિનાભાવ સહિતની સત્ય શ્રદ્ધા, એ નિશ્ચય સમ્યક દર્શન જ્યાં સુધી જીવ પ્રગટ ન કરે ત્યાં સુધી જીવ એટલે આત્માનો ઉદ્ધાર થઈ શકવાનો નથી. આ ચાર લક્ષણ એટલે આવું જ્યાં જ્યાં સમ્યક દર્શન હોય ત્યાં સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા હોય, સાત તત્વની શ્રદ્ધા હોય, સ્વપનની શ્રદ્ધા અને પોતાના આત્માની શ્રદ્ધા, આ ચારેય સહિતની જે સાચી શ્રદ્ધા જ્યાં સુધી જીવ પ્રગટ નથી કરતો ત્યાં સુધી તેનો ઉદ્ધાર થઈ શકવાનો નથી. કદાચ ભલે સ્વભાવ કરીને સ્વર્ગમાં જશે પણ એ ઉદ્ધારનો માર્ગ નથી, તે બંધનનો માર્ગ છે. આપણી માખી ઉડતી ઊંચે એટલે ઊંચી પદવી થઈ ગઈ ને એવું છે. પંખી આપણી ઊંચે ઉડે છે, આકાશમાં ઉડે છે, એટલે મોટા થઈ ગયા ને મનુષ્ય કરતા. એમ કોઈ સ્વભાવ કરીને સ્વર્ગમાં જાય એટલે મોટા થઈ ગયા ને એને પંથ આવી ગયો સાચો ઉદ્ધારનો, એવું નથી. સમ્યક દર્શન વગર ઉદ્ધાર થઈ શકશે નહીં, અર્થાત ધર્મની શરૂઆત પણ થઈ શકવાની નથી. સમ્યક દર્શન એટલે ધર્મની શરૂઆત, મોક્ષ માર્ગની શરૂઆત. પહેલી સીડી સ્વાધ્યાય મંદિર તો જોયું હશે ને ઘણા, એમાં કઈક ચાર ટ્રેડમાર્ક લખેલા છે, ખ્યાલ છે? મોટા મોટા અક્ષરે જેને કેમ આંધળા વાંચી શકે એવી રીતે. ક્યાં ક્યાં? દ્રવ્ય દ્રષ્ટિ તેજ સમ્યક દ્રષ્ટિ, પછી દંશણ મૂલ્લો ધમ્મ, સરસ. પૂર્ણતાને લક્ષે શરૂઆત, તેજ વાસ્તવિક શરૂઆત છે. પછી એક ગુરુદેવના ખાસ આ વાક્યમાં એક તો પૂર્ણતાને લક્ષે શરૂઆત તે વાસ્તવિક શરૂઆત છે, પછી ધર્મનું મૂળ દર્શન છે. દ્રવ્ય દ્રષ્ટિ તેજ સમ્યક દ્રષ્ટિ, દર્શન શુદ્ધિથી જ આત્મસિદ્ધિ. દર્શન શુદ્ધિ સમ્યક દર્શન ચોથું છે ને, દર્શન શુદ્ધિ. શ્રદ્ધામાં જ્યાં સુધી સુધારો શુદ્ધિ નહીં થાય ત્યાં સુધી આત્માની સિદ્ધિ એટલે આત્માના સુખનો માર્ગ, ધર્મની શરૂઆત એને થવાની નથી. સમ્યક દર્શન પાયો છે એની વાત કરી કે ધર્મની શરૂઆત તે વિના થઈ શકશે નહીં, ને ત્યાં સુધી આત્માને કેટલું અંશ માત્ર પણ સુખ પ્રગટ થવાનું નથી. આ આપણને બીજી ઢાળનો સારાંશ કહે છે. આ મિથ્યા દર્શનના ચારિત્ર જ્યાં સુધી છે ત્યાં સુધી શું થાય છે? સમયે સમયે અનંત દુઃખને આપણે ભોગવી રહ્યા છે. ક્યાં સુધી આ ભોગવશું? જ્યાં સુધી સમ્યક દર્શન નહીં થાય ત્યાં સુધી આ દુઃખ મટવાનું નથી અને સુખ એને પ્રાપ્ત થવાનું નથી. માટે મરીને પણ, સમયસારમાં તો શું કહે છે, મરીને પણ શું થવાનું કરવાનું કીધું છે? સમ્યક દર્શન નહીં, તત્વનો કૌતૂહલી તો થા પહેલા કીધું છે. સમ્યક દર્શન તો પછી મરવા જેટલું દુઃખ આવે તો પણ એને ગૌણ કરીને ગમે તેમ કરીને, એટલે ક્યાં સુધીનું? મરવા જેટલું દુઃખ આવતું હોય તો પણ તત્વનો પહેલા કૌતૂહલ તો કર કે આ આચાર્યદેવ આટલી બધી આત્માના વખાણ કરે છે, આત્માની વાત કરે છે, તો છે શું એનું કુતૂહલતા તો કર. એકવાર કુતૂહલતા કરીને આત્માના સ્વભાવ સન્મુખ જાય તો તને તેના આત્માનો અનુભવ કરવાની ભાવના થયા વગર રહેશે નહીં. તો આપણે બધાએ તત્વનો, ચૈતન્ય તત્વનો કુતૂહલ શું છે એના માટે પ્રયત્ન કરવો. એ પૂરું થયું.